તારીખ 3/4/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 74 અને 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 57
75માં બોલમાં ધર્માત્માની જ્ઞાનીની દશા કેવી હોય છે એનું વર્ણન કર્યું છે. આ શાસ્ત્રમાં મોક્ષ માર્ગે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રાપ્ત જ્ઞાની એની દશાના અનેક પડખાઓને સ્પષ્ટ કર્યા છે. એટલા માટે કે જ્ઞાનીની અંતરંગ દશા એ મૂળ સ્વરૂપ છે જ્ઞાનીનું, એને ઓળખે તો એને જ્ઞાની પ્રત્યે બહુમાન આવે અને તો એને એના વચનમાં દર્શાવેલો જે પોતાનો શુદ્ધ આત્મા એની ઓળખાણ થવાનો અવસર છે. નહીંતર ઓળખાણ થવાનો અવસર કેવા છે જ્ઞાની કે જેણે ચૈતન્ય ધામને ઓળખી લીધું, પોતાના અનંત મહિમાવંત ચૈતન્ય ધામ છે જ્યાં અનંત બેહદ આનંદનું સરોવર ભરેલું છે, આનંદ અમૃતનું સરોવર છે આત્મા, એની હયાતી છે, એની હયાતીમાં એ બરાબર ઓળખીને એ સ્વરૂપમાં એવા સુઈ ગયા એટલે આમ શરીર લંબાવીને સુવે છે એ વાત નથી, એમાં એવા જામી ગયા એમ કહે છે કે એને બહાર આવવું ગમતું જ નથી. બહાર આવવું એ એમને ગમતું નથી, એમને પોસાતું નથી, આવી જવાય છે પોતાની અશક્તિથી, પણ બહાર આવવાની એમને જરા પણ હોશ નથી. બાહ્ય પરિણામ કરવા વિશે એમની ઉદાસીનતા છે અથવા એ એમના અણગમાનો વિષય છે, એમના ગમવાનો એ વિષય નથી. બહારના ઉલ્લાસિત પરિણામો જોઈને તર્ક ઉઠે એવો વિષય છે. સોગાનીજીએ ત્રીજા ભાગમાં એ વાત ચર્ચા કરી છે કે સૌધર્મ ઇન્દ્ર ક્ષાયક સમ્યક દ્રષ્ટિ એક ભવતારી છે અને એટલું મોટું આયુષ છે એનો સાગરો કુંભ કે અસંખ્ય તીર્થંકરોના જન્મોત્સવ મનાવવાનું સૌભાગ્ય એને સૌભાગ્ય બારમાં કહે છે વ્યવહારે એને પ્રાપ્ત હોય છે. બહુ ભક્તિ કરે છે જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે. પછી તીર્થંકર તો ચતુર્થ ગુણ સ્થાને છે, અવિરત ગુણ સ્થાને છે, તો પણ એમની પૂજા કરે છે, ભક્તિ કરે છે, અભિષેક કરે છે બાલ તીર્થંકર. જે એમને ઉપકાર એ જીવનો ઉપકાર થયો છે ને ભક્તિ કરે છે એમ નથી, ઘણા એવો એક ન્યાય લગાડે છે કે અમને ગુરુદેવનો ઉપકાર થતો એટલે અમે ગુરુદેવ પ્રત્યે અમને ઘણો ભાવ આવે છે, બીજા જ્ઞાનીનો અમને ઉપકાર નથી થયો એટલે એમના પ્રત્યે અમને એટલું બહુમાન નથી આવતું. ગુરુદેવ પ્રત્યે બહુમાન ઘણું આવે છે પણ બીજા જ્ઞાની પ્રત્યે બહુમાન એટલું નથી આવતું, કેમ કે ગુરુદેવનો ઉપકાર થયો, બીજાનો ઉપકાર નથી થયો, એ ન્યાય નથી. હવે એમાં શું છે, અહીંયા એક દ્રષ્ટાંત લેવા જેવું છે કે બાલ તીર્થંકર છે એ તો હજી ઉપદેશક ક્યારે થશે, તીર્થંકર પ્રકૃતિનો 13મા ગુણ સ્થાને ઉદય થશે ત્યારે. તો સૌધર્મ ઇન્દ્ર તો એ પહેલા અસંખ્ય અબજ વર્ષ પહેલા સમ્યક દ્રષ્ટિ થયા છે, એટલે એ કોઈ એક બાલ તીર્થંકર અસંખ્ય બાલ તીર્થંકર માંથી કોઈ એક બાલ તીર્થંકર એના ઉપદેશ નો ઉપકાર એને નથી લાગ્યો.
છતાં પણ ભક્તિ,
કેવી ભક્તિ કરે છે, બાળકને જેમ નાચે એવી ભક્તિ કરે છે. કરોડમાં તીર્થંકર હોય તો એની એવી જ ભક્તિ કરે, પછી એને એમ ન થાય કે ભાઈ હું આ તો ઘણા થઈ ગયા, 99,99,999 તો થઈ ગયા હવે આપણે ભક્તિમાં, હવે આ એક વધારે છે ઠીક છે હવે કે અથવા આ છેલ્લા છે એમ કે પહેલા છે, એટલી જ ભક્તિ એને આવે છે, બહુ કુદરતી શુભ ભાવ છે એ જાતનો એનો હૃદયમાં. લોકો પણ એમ જુએ ઘણી ભક્તિ છે ઇન્દ્રને, ઓહો ઇન્દ્રની કોઈ ભક્તિ છે એમ લાગે. સોગાનીજી કહે છે કે એને અંદરમાં જે સુખનો પ્રવાહ છે એની પાસે દુઃખ ભાવ છે. એ પોતે જાણે છે, બહાર બાહ્ય દ્રષ્ટિમાં બીજા એ નથી સમજી શકતા કે આને સુખ કહેવાય કે આને દુઃખ કહેવાય, એ બીજા નથી સમજી શકતા. એ ભાવ પણ દુઃખ ભાવ છે એમ કીધું, કેમ કે એ બહારમાં આવવું પડે છે. એટલું પણ એને બહારમાં આવવું પડે છે, આવી જાય છે, આવી જાય છે, આવ્યા વિના રહે નહીં. યથાસ્થાનમાં યથાયોગ્ય વ્યવહાર ન હોય તો નિશ્ચય હોય જ નહીં એમ છે. પછી મુનિ હોય તો મુનિ દશાનો વ્યવહારમાં ભૂલ્યો તો એનો એ નિશ્ચય ગયો, પંચમ ગુણ સ્થાનમાં ભૂલ્યો તો એનો ગુણસ્થાનનો નિશ્ચય ગયો, ચોથામાં ભૂલ્યો તો એનો ગયો, અને મુમુક્ષુતામાં ભૂલ્યો તો એનો ગયો. મુમુક્ષુથી માંડીને મુનિ પર્યંત યથાયોગ્ય સ્થાનમાં યથાયોગ્ય વ્યવહાર અવશ્ય હોય છે, એ જાણવાનો વિષય છે. શું કહે છે, એવા સુઈ ગયા કે એને બહાર આવવું ગમતું જ નથી, આ એનો અભિપ્રાય છે. કે જો એક સમયમાં એટલે વર્તમાન સમયમાં પરિપૂર્ણ શુદ્ધ અંતર્મુખ થઈને રહેવાતું હોય તો મારે બહાર આવવું નથી. કોઈ જ્ઞાની કે કોઈ મુનિ બીજાને સંભળાવવા માટે રોકાઈ જાય એવું બનતું નથી. એ પોતાને અંદરમાં જો એકાગ્ર થવાતું હોય તો બીજાને કહેવા માટે અને સમજાવવા માટે એ રોકાઈ જાય એવું બનતું નથી. કેમ કે એ તો સમજે છે કે બીજાને સમજાવવા માટે જે બહાર નીકળ્યો વિકલ્પ એમાં મને નુકસાન છે, મારા આત્માને એમાં નુકસાન છે. સ્વરૂપમાં લીન રહેવા તો જ મારા આત્માને લાભ છે. આ લાભ નુકસાનનો ચોખ્ખો હિસાબ છે એ એના લક્ષ બાર સમજણ બાર હોતો નથી. જેણે ચૈતન્ય ધામને ઓળખી લીધું તે સ્વરૂપમાં એવા સુઈ ગયા કે એને બહાર આવવું ગમતું નથી. એને અંદરની જે જમાવટ છે એ છોડીને એને બહાર આવવાનો બિલકુલ અભિપ્રાય નથી. દ્રષ્ટાંત આપે છે કે જેમ પોતાના મહેલમાં સુખેથી રહેતા હોય એવા ચક્રવર્તી રાજાને બહાર આવવું ગમતું જ નથી. બધે સાધન સગવડ, બધી તમામ પ્રકારની અનુકૂળતાઓ છે, એ બહાર શું, એને બહાર આવવાની શું જરૂર કે એને બહાર આવવું ગમતું નથી. તેમ ચૈતન્યના મહેલમાં જે બિરાજી ગયા છે, અનંત પ્રકારના દૈવી ગુણો છે એના ચૈતન્ય મહેલમાં, અનંત પ્રકારના દૈવી ગુણો છે જે મહેલની અંદર અનેક પ્રકારની બહારની સગવડની સુવિધા છે એમ અહીંયા જ્ઞાન ને આનંદ જેવા અનંત પ્રકારના દૈવી ગુણો છે ત્યાંથી એને બહાર આવવું ગમતું નથી. અંદરમાં નવીનતાઓ, દિવ્ય નવીનતાઓ અનેક પ્રકારની છે. આ ગ્રંથમાં તો ખૂબ એ વાત લીધી છે બેનશ્રીએ કે અંદરમાં એટલી બધી નવીનતાઓ છે, એ એવો એક ચૈતન્ય ક્રીડા કરવાનો બાગ છે કે બસ જાણે અંદર ને અંદર જ્ઞાની ક્રીડા કર્યા જ કરે, અંદર ને અંદર રહ્યા જ કરે, એને બહાર આવવું ક્યાંય ગમતું નથી. બહાર આવે એને અગ્નિ જેવું લાગે છે અને અંદરમાં એટલી શીતળતા છે, સ્વભાવની શીતળતા એવી અનંત છે કે અહીંયાથી જરાક પણ બહાર આવવું એને અગ્નિમાં આવવા બરાબર છે. એ દ્રષ્ટાંત આપે છે માછલીનો, પાણીનો જીવ છે, કાંઠે ભીની રેતીમાં પડે ઠંડી તો પણ તરફરાટ નાખીને અંદર ચાલી જાય, એને બહાર જરાય એક સેકન્ડ પણ એને સુવાય છે. ઠંડી રેતી છે માટે ગરમ રેતી કરતા તો હારી છે ને, એમ ત્યાં પડ્યું રહેતું નથી, સીધું અંદર ચાલી જાય છે. એવી અંદરમાં શાંતિ અને શીતળતાનો પિંડ આત્મા છે, એથી બહાર નીકળે છે એને માછલી જેવી દશા છે. માછલી જેવી દશા છે, અતિશયોક્તિ નથી પણ બિલકુલ વાસ્તવિક પરિસ્થિતિ એવી જ છે. એ દશા
ગરમ રીતે કરતા ઠંડી
એવા હોય છે. એ જ્ઞાનીનું મૂળ મૂળ સ્વરૂપ છે, એને ઓળખે તો એવી દશા એને કઈ રીતે પ્રાપ્ત કરી એના પુરુષાર્થના પરાક્રમને એ સમજી શકે, એની શાંતિ અને પવિત્રતાને સમજી શકે, તો એના પ્રત્યે એનું મસ્તક એનું હૃદય નિમા વિના ઓળખે તો નિમા વિના રહે નહીં. આ નિયમ છે એનો. એને બહાર આવવું ગમતું જ નથી. સોગાનીજી ભઠ્ઠીનો શબ્દનો પ્રયોગ કરે છે, ભઠ્ઠી લાગે, ભઠ્ઠી જેવું, વિકલ્પમાં ભઠ્ઠી જેવું દુઃખ લાગે. પાછળના બોર્ડમાં તો ઉપરા ઉપર એવા બોર્ડ આવે છે. વિકલ્પ દુઃખરૂપ લગના ચાહીએ વો ભી નાસ્તી હૈ. વિકલ્પ દુઃખરૂપ કેટલી જગ્યાએ એ વાત છે. વિકલ્પ તો દુઃખરૂપે લાગવો જોઈએ, ભઠ્ઠી જેવો લાગવો જોઈએ. થોડા બોલ ગયા જન્મ કલ્યાણક નો બોલ છે. ઇન્દ્ર નૃત્ય કર બહાર મેં લૌકિક અપેક્ષા સે ખુશી મનાતા હૈ, લેકિન અંદર મેં જો સહજ સુખ ચલ રહા હૈ ઉસમે ઉસ હર્ષ ભાવ ભી દુઃખરૂપ સહેજપણે માલુમ પડતા હૈ. એ ભાવ પણ દુઃખરૂપ લાગે છે. એમ તો નારકીના સમજાવવા માટે દ્રષ્ટાંત દે છે કે નરકમાં કેટલું દુઃખ લાગે છે. બીજું તો ઠીક, પણ દેવ ગુરુ શાસ્ત્ર તરફનું લક્ષ અને વલણ, લક્ષ ઓર વલણ મેં ભી ભઠ્ઠી સા દુઃખ લગના ચાહીએ, નાની કો બહાર મેં ઉત્સાહ દિખતા હૈ લેકિન અંદર અંદર મેં ભઠ્ઠી સા દુઃખ લગતા હૈ. આ એમની જ્ઞાન દશાનો પુરાવો છે. પુરાવો છે. ત્રણસો ને 37 છે. વિકલ્પ મેં તીવ્ર દુઃખ લગે, વિકલ્પ મેં તીવ્ર દુઃખ લગે ઓર વિકલ્પ મેં તણિષ્તા નહીં એટલે ખેંચાય નહીં, ઉસકો મચ્છક કહેતે હૈ. નાનીને અશક્તિથી રાગ થાય છે એનો મચક છે, તો ક્યારે એને મચક ક્યારે કહેવાય કે વિકલ્પમાં તીવ્ર દુઃખ લાગે તો એને મચક કહેવાય, નહીં તો આખે આખો અંદર પીડ્યો. ત્રણસો 46 એક ભી વિકલ્પ જો ઉડતા હૈ, એક ભી વિકલ્પ જો ઉડતા હૈ, ચાહે સ્વરૂપ ચિંતન કા ભી વિકલ્પ હો, ઇસમે એસા જાનના ચાહીએ કે અપન સુરો કે બીચ મેં પડે હૈ, છરાચારે પુરથી કોઈ ઘુસાડે છે. વિકલ્પ મેં દુઃખ હી દુઃખ લગે તમે સુખ કી ઓર ઢલના હોતા હૈ. 346 છે, 347 માં એ છે. આ સમજવાનો વિષય છે, સમજાય છે ગુરુદેવ પૂછતાને તો એમ કેતા કે આમાં કઈ તમને આમ સમજાય છે શું કેવું છે. આ લોકો એમ સમજવાના, બહુ સારા વિચારો આવે છે, આત્માના વિચારો આવે છે, શાંતિના વિચારો આવે છે, હું સંતોષ આવી ગયો. તારી દશામાં તું સંતોષ આવી ગયો, એ જે સંતોષ આવી ગયો એ દર્શન મોહની તીવ્રતાને સૂચવે છે. ચારિત્ર મોહ તારો મંદ હશે શુભ ભાવમાં, પણ એ કાળે તારી દર્શન મોહની તીવ્રતા થઈ એના ઉપર તારું લક્ષ નથી, તારું ધ્યાન નથી. એમ શક્તિ મેં તો સુખ ભરા પડા હૈ, વિકલ્પ મેં દુઃખ હી દુઃખ લગે તો સુખ પ્રગટે બિના રહેવે હી નહીં. અનેક જગ્યાએ એ વાત એમણે લીધી છે. આમાં આવશે વચનામૃતમાં એ વાત આવે છે, વિકલ્પમાં દુઃખની વાત આવે છે, વિકલ્પમાં સુખ. હા, એ શરૂઆતમાં આવી ગયો, એ બોલાવી ચાલી ગયો આપણે. એક વિકલ્પમાં તને દુઃખ લાગે ને એક વિકલ્પમાં તને સુખ લાગે તો એ વાત બરાબર નથી. વિકલ્પમાં પૂરે પૂરું દુઃખ લાગવું જોઈએ, થોડોક સારો લાગે એ વાત અહીંયા નથી છે. વિકલ્પમાં પૂરેપૂરું દુઃખ લાગવું જોઈએ, વિકલ્પમાં જરા પણ શાંતિ ને સુખ નથી એમ જીવને અંદરથી લાગવું જોઈએ, લાગવું જોઈએ એ વાત છે. એક વિકલ્પમાં દુઃખ લાગે, તીવ્ર કષાયના વિકલ્પમાં દુઃખ લાગે અને બીજા મંદ વિકલ્પમાં શાંતિ મનાઈ જાય છે, પણ વિકલ્પ માત્રમાં તીવ્ર દુઃખ લાગે તો માર્ગ મળ્યા વિના રહે નહીં. જો એને વિકલ્પની જાત ઓળખાણી હોય તો એ એક જાતમાં એકની એક જાતના વિકલ્પમાં એનું રૂપ બદલાય ત્યારે છેતરાય નહીં. એક વિકલ્પમાં એને ઠીક નથી પડતું જ્યાં તીવ્ર કષાય થાય છે, અને જ્યાં મંદ વિકલ્પમાં આવે છે મંદ વિકલ્પમાં ત્યાં એને શાંતિ મળે છે. એનો અર્થ કે એને એની જાત ઓળખી નથી, જાત ઓળખી નથી એટલે એમાં એ શાંતિ માને રોકાય છે. આ મને ઠીક, આ ભાવ મને સારો થયો, મને આ વિકલ્પ સારો થયો, એ છે કે એ બહાર નહીં નીકળી શકે, એ વિકલ્પમાંથી છૂટી શકશે નહીં. 37 નંબર. જ્ઞાનીને અભિપ્રાયમાં રાગ છે તે ઝેર છે, કાળો નાગ છે, નાગ છે, કાળો નાગ છે, હજુ થોડી આસક્તિ લઈને બહારમાં થોડા ઊભા છે, આસક્તિઓ રહી ગઈ છે થોડી ચારિત્રમોની, તો જ્ઞાની બહારમાં ઊભા છે, રાગ એમને થાય છે, પણ અભિપ્રાયમાં એને કાળો સર્પ લાગે છે, આ એની દ્રષ્ટિ છે. જ્ઞાનીઓ વિભાવની વચ્ચે ઉભા હોવા છતાં વિભાવથી અંદરમાં જુદા છે ને ન્યારા છે, આ જ્ઞાન દર્શનની વાત કરી છે. જયારે એ વિકલ્પો પણ દુઃખરૂપ લાગે છે એમાં પણ શાંતિ મળતી નથી. વિકલ્પ માત્ર માં દુઃખ દુઃખ ભાસે છે, બે વખત દુઃખ લીધું છે એટલે ઘણો દુઃખ ભાસે છે. ત્યારે અપૂર્વ પુરુષ, ત્યારે એનો પુરુષાર્થ ઉપડે, ત્યારે અપૂર્વ પુરુષાર્થ ઉપાડતા અને વસ્તુ સ્વભાવમાં લીન થતા આત્માર્થી જીવને બધા વિકલ્પો, નાયક છું ને અબદ્ધ છું એવા બધા વિકલ્પો છૂટી જાય છે અને અંદરમાં નિર્વિકલ્પ આનંદનું વેદન એને થાય છે. આ પલટો મારે છે, યથાર્થ ભૂમિકામાંથી જ્ઞાન દશામાં આવે છે એનું વર્ણન કર્યું છે. સંક્રમણ કરી ગયા, આત્માર્થીની ભૂમિકાનું ઉલ્લંઘન કરીને, ઉલ્લંઘન કરીને અતિક્રાંત થઈને નિર્વિકલ્પ દશામાં એ દુઃખ લાગે છે ત્યારે, કેમ કે જ્ઞાન અકષાય સ્વરૂપ છે અને વિકલ્પ સકષાય સ્વરૂપ છે, બંનેની જાત ઓળખીને ભેદ જ્ઞાન થવું જોઈએ. બરોબર, બેની જાત ઓળખીને ભેદ જ્ઞાન થાય, અંદરમાં ભાવની જાત ઓળખીને, ભાવ ભાસે કે આ બે વિરુદ્ધ જાતિના ભાવ છે તો એનું વલણ ફરે, અનાદિનો જે રાગમાં હું પણ આનું છે એ વલણ બદલી જાય. એ વાત લઈ છે પણ ઘણી વાતો બહાર આવી. શું કહે છે ચક્રવર્તીની એક દ્રષ્ટાંત આપ્યો છે, પણ અહીંયા શાંતિના મહેલમાં જે નાની બિરાજે છે તેને બહાર આવવું મુશ્કેલ પડે છે, એને બહાર આવવું ગમતું નથી, મુશ્કેલીથી બહાર આવવું પડે છે, બહાર આવવું તેને બોજારૂપ લાગે છે, આ ઉપાધિ છે. જે પરિણામ આત્માનો, આત્માને છોડીને બીજા પદાર્થના અવલંબને પ્રીત્યો, ભલે ચારિત્ર મોહ છે ત્યાં જ્ઞાનીને એટલો દોષ છે, તો ત્યાં ઉપાધિ ઊભી થાય છે, એ ઉપાધિ એને બોજારૂપ લાગે છે. નિરુપાધિક જે આત્મ સ્વભાવ એના ઉપર એ બોજો આવે છે, ઘણો બોજો લાગે છે એમ કે બહાર આવવું તેને બોજો લાગે છે, આંખ પાસે રેતી ઉપાડવા જેવું આકરું લાગે છે. રેતીનો ઢગલો કોઈ એમ કે તમારી આંખની પાપણેથી ઉપાડી ઉપાડી અને આ બાજુ ઉખડકી દો, અહીંયા રેતી પડી છે એ બધી અહીંયા ખડકી દો, જેવું આકરું કામ છે આંખને, એમ જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા એવું જે જ્ઞાન નેત્ર છે એ જ્ઞાન નેત્રને રાગના અને પર પદાર્થોના કાર્યો કરવાની ઉપાધિ એ રેતી ઉપાડવા જેવો બોજો છે, એ તો જ્ઞાતા દ્રષ્ટા પણ છે. સાક્ષી ભાવે રહેનાર એને કરતા પણ કોઈ રીતે પોસાતું નથી, કર્તૃત્વ ભાવમાં એ આવતા નથી, અને અલ્પ રાગમાં આવે છે એ પણ એને બહુ મોટો બોજો લાગે છે, ઘણો બોજો લાગે છે, એ છોડવા માંગે છે. સાધક દશા અને સિદ્ધ દશા અથવા પરમાત્મા પૂર્ણ દશા એ વચ્ચે માત્ર અસંખ્ય સમય હોય છે, એનું કારણ આ છે કે પ્રતિ સમય ધર્મના માર્ગમાં આવેલા ધર્માત્માઓ પ્રતિ સમય આ દશામાં રહેલા છે. એને વિભાવ થાય છે ખરો, જેટલો ચારિત્રમોહ છે એટલો વિભાવ થાય છે, પણ એનાથી એનો ઘણો અણગમો છે અને અહીંયાથી એ હટવા માગે છે અને નિરંતરપણે અવિરતપણે એ ભેદ જ્ઞાનના પુરુષાર્થની અંદર વગર પ્રમાદે પ્રમાદ કર્યા વિના લાગેલા જ રહે છે. એટલે અસંખ્ય સમયમાં એ મોક્ષ પામી જાય છે. કોઈ સાધકને અનંત સંસાર હોઈ શકે
નહીં.
બહાર આવવું તેને બોજો લાગે છે, આંખ પાસે રીતિ ઉપડાવવા જેવું આકરું લાગે છે, બહુ આકરું પડે છે, બીજા કાર્યો કરવાનું કામ આકરું લાગે છે. સ્વરૂપમાં જ આસક્ત થયો, આમ કહે છે જ્ઞાની આમ કરે છે ને તેમ કરે છે, પણ ભાઈ એને કેટલું અંદરમાં આકરું લાગે છે એ જાણે છે, તને એની બાહ્ય દ્રષ્ટિથી સમજ પડશે નહીં. આ ઓળખવા માટે વાત છે, મુમુક્ષુને આ બધી વાતો જ્ઞાનીને ઓળખવા માટે લીધી છે. સ્વરૂપમાં જ આસક્ત થયો, પોતાના અદભુતથી અદભુત આશ્ચર્યકારી સ્વરૂપમાં જે આસક્ત થયો એને બહારની આસક્તિ ખરેખર તૂટી ગઈ છે. દર્શન મોહ પૂર્વકની આસક્તિ એને હતી
નથી,
કારિત્રમોહથી અલ્પરાગ થાય છે તો પણ એને ખરેખર એ આસક્તિ તૂટી ગઈ છે, એવી સ્થિતિમાં રહેલી આસક્તિ છે, ચારિત્રમોહની આસક્તિ છે. કેમ કે એ ખરેખર તો પોતાના અનંત ગુણ સમૃદ્ધ એવા સ્વરૂપમાં જ આસક્ત થયેલો છે. એનો એને એટલી આસક્તિ લાગે છે કે ઓહો આવું મારું સ્વરૂપ, બસ એ જ એને એનો અદ્ભુત મહિમા છે, ઘર કરી ગયેલો મહિમા છે. એ છોડીને એને અન્ય પદાર્થને વિશે એટલી આસક્તિ થતી નથી. એ જ્ઞાનીની મૂળ અંતરંગ દશા છે, એની ઓળખાણ થાય તો શ્રીમદજી ત્યાં સુધી કહે છે ઓળખાણવાળાજી, કે જે જ્ઞાનીને ઓળખે તે અવશ્ય જે દશા જ્ઞાની પાયમાં છે એવી જ્ઞાન દશાને પાયમા વિના રહેતો નથી. આ એને ગેરંટી આપી છે. 194માં બોલ છે અને પોતે પોતાના જાતિસ્મરણ જ્ઞાનથી એમ લીધું છે કે ભૂતકાળમાં અમને પણ આમ જ બન્યું છે, અને તેથી અમે એમ કહીએ છીએ કે સર્વશાસ્ત્રો આ વાત પોકારી પોકારીને કહે છે, સર્વશાસ્ત્રોમાં આ વાત છે એમ કરીને એ વાત એમણે 194માં બોલમાં લીધી છે, 24માં વર્ષ.
જય હો પરમ કૃપાલ શ્રી કહાન ગુરુદેવ નો, જય વૈરાગી દિગંબર જિનધાર નો, જય હો.
ઉતાવળથી લગાડ, કરાથી લગાડ, જો તારી ગતિ પરિણામની ગતિ પુરુષાર્થની ગતિ વિભાવમાં જાય છે તો એ બાજુ તને નુકસાન છે, આત્મિક નુકસાન છે, અશાંતિનું નુકસાન છે. જો તને તારી શાંતિ અશાંતિ એ રૂપ જે લાભ નુકસાન છે એ સમજાય તો ત્યાંથી પાછું વળી શકાશે, અથવા એ પરિણામ બંધ થઈને જ્યાં શાંત સ્વરૂપ છે આત્મા, અનંત શાંત સ્વરૂપે બિરાજમાન છે, ત્યાં ત્યાં તારા પરિણામ જશે. અને અત્યારે જ એ કરવા જેવું છે, એ ત્વરાથી કરવા જેવું છે. ત્વરાથી કરવા જેવું છે એની રૂચિને સૂચવે છે. અરુચિ પરિણામમાં એવું લક્ષણ છે કે ઠીક છે, થાય છે, હોતા હૈ, ચલતા હૈ, એ પ્રકારના જે પરિણામ છે એ આત્માની અરુચિને સૂચવે છે. અહીંયા જે ઉતાવળથી ચૈતન્યમાં લગાડવાની વાત છે એ એકદમ રૂચિપૂર્વક છે. અનંત મહિમાવંત ચૈતન્ય સ્વરૂપ છે, સર્વોત્કૃષ્ટ તત્વ છે, અને જગતમાં એનાથી કોઈ ઉત્કૃષ્ટ નથી. વિભાવ તો મલિન ભાવ છે અને દુઃખરૂપ છે, અને પોતાના ચૈતન્ય સ્વરૂપથી તદ્દન વિરુદ્ધ જાતિના, વિપરીત જાતિના છે. એવા એને જાણીને ત્યાંથી પાછો વળી જા અને એકદમ ત્વરાથી તારા સ્વરૂપ પ્રત્યે આ સ્વરૂપ પ્રત્યે સ્વરૂપમાં પરિણામ લગાડ. એ જ તને કર્તવ્ય છે. કરવા યોગ્ય હોય તો આટલું કરવા યોગ્ય છે. સ્વભાવમાં આવવાથી સુખ અને ગુણોની વૃદ્ધિ થશે. અંતઃતત્વ સ્વરૂપ જે સ્વભાવ, એ સ્વભાવમાં અંતર્મુખ થવાથી આત્મામાં સુખની વૃદ્ધિ થશે. બીજા આનંદ ગુણો છે એ બધા પણ નિર્મળપણે પરિણમવા લાગશે અને એની નિર્મળ પરિણતિમાં વૃદ્ધિગત પણ થશે, એ વધવા લાગશે. સુખ વધશે, જ્ઞાનમાં સ્વરૂપનું સંવેદન કરવાનું સ્વસંવેદન પણ વધશે, ચારિત્રની સ્થિરતા વધશે, પ્રભુત્વ, સ્વચ્છત્વ, પ્રત્યક્ષપણું એ બધું વધશે. અનંત ગુણોની વૃદ્ધિ થશે. સ્વભાવમાં આવવાથી તો અનંત ગુણોની વૃદ્ધિ થશે. એવું સ્વભાવ સંબંધીનું વિજ્ઞાન છે કે સ્વભાવ પ્રત્યે આવવાથી સ્વભાવની શક્તિઓ વિશેષ વિશેષપણે પરિણમવા લાગે છે, શુદ્ધ થઈને, અને વિભાવની હાનિ થાય છે. એટલો વિભાવ નાશ પામે છે. વિભાવમાં જવાથી દુઃખ અને ગુણોની હાનિ થશે. વિભાવમાં જવાથી દુઃખ વધશે અને ગુણોની હાનિ થશે, એમ કહેવું છે. વિભાવમાં જવાથી તારું દુઃખ વધશે, આકુળતા વધશે, અને તારા ગુણોની હાનિ થશે. દુઃખની હાનિ થશે એમ નહીં, દુઃખ થશે અને ગુણોની હાનિ થશે. એટલું થશે એટલું જ લાગુ પડે છે. જેમ જેમ વિભાવ રસમાં જીવ આગળ વધતો જાય છે તેમ તેમ ઉતરતા પરિણામ થતા જાય છે, નીચે નીચેના સ્તરના પરિણામ થતા જાય છે. ઢાળ જેવો વિષય છે પરિણામને. જે બાજુનું ઢાળ પકડે એ બાજુના ઢાળમાં પરિણામ વધારે જોરથી ગતિ કરે છે. જેમ ઢાળમાં ગતિ વધી જાય છે એમ સ્વભાવ બાજુ આવે તો સ્વભાવમાં ગતિ કરે છે, વિભાવ બાજુ જાય તો વિભાવમાં ગતિ કરે છે. બે ઢાળ પકડે છે એના જેવું છે. સમયસારની 144મી ગાથા પૂરી કર્યા પછી ભગવાન અમૃતચંદ્રાચાર્ય દ્રષ્ટાંત લીધું છે કે જેમ પાણી ઢાળમાં સહેજ જ પ્રવાહિત થઈ જાય છે અને જેમ જેમ ઢાળ વધતો જાય એમ વધારે ગતિમાં આવે, પાણી જોર પકડે. આ જે ધોધ છે એનો પ્રગટ દ્રષ્ટાંત છે, જેમાંથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે. એવું જ પરિણામના વિષયમાં છે. ત્યાં પાણીના દ્રષ્ટાંતે સ્વભાવ પરિણામનું દ્રષ્ટાંત લીધું છે કે એકવાર તે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કર્યો અને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના પરિણામની વૃત્તિઓ સ્વસન્મુખ થઈ મર્યાદામાં આવી, ત્યાં એ પરિણામની અંદર અંતર્મુખ પરિણમનશીલતા એવું વલણ ઊભું થઈ ગયું. અંતર્મુખ પરિણમન એ જેનો સ્વભાવ છે, શીલ એટલે સ્વભાવ. સહજ અંતર્મુખ થવું, સહજ અંદરમાં જ વળવું, એવું એક પરિણામમાં વલણ થઈ આવે છે. કેમ કે અંતરતત્વ સ્વરૂપ એનો જે મહિમા છે એ ખસતો નથી અને પરિણામનું સહજ જ અંતર્મુખ થવું બને છે. ઢાળ મળી ગયો એને, ઢાળનો દ્રષ્ટાંત ત્યાં જેમ પાણી પડી ઢાળમાં દડે છે એમ સહેજે સહેજે પછી પરિણામ છે એ અંતર્મુખ વળે છે. વૃત્તિઓ બધી અનંત ગુણોની પરિણતિ અંતર્મુખ થવા લાગે છે, એ બધા ગુણોનું વૃદ્ધિગત પણ થાય છે ત્યાં. અને જે જે વિભાવ બાજુ ગયો તો એ ઉતરતા ઉતરતા પરિણામ થાય છે. એ પ્રસિદ્ધ સિદ્ધાંત છે શાસ્ત્રોનો કે વધુમાં વધુ જીવ 2000 સાગર સુધી ત્રસ પર્યાયમાં રહી શકે, એથી વધારે ન રહી શકે. 2000 સાગરથી વધારે ત્રસ પર્યાય કોઈની હોતી નથી અને જીવ નિગોદમાં જાય છે, અનંતકાળ પર્યંત ત્યાં સ્થાન પામે છે, જન્મ મરણ ત્યાં જ કરે છે. એનો અર્થ શું થયો કે 2000 સાગર વધુમાં વધુ અથવા એથી ઓછા કાળમાં જે જીવ વિભાવમાં ગયો એ નીચેના 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 સ્તરના પરિણામ પકડતો જાય છે. સહેજે એને નીચેના સ્તરના પરિણામ આવે છે અને એકદમ નીચે ચાલ્યો જાય છે નિગોદાદીમાં. ઉતાવળ કરવાની જરૂર છે, એ જીવના સ્વભાવમાં વાત છે. જ્યાં જીવને લાભ દેખાય ત્યાં એ લાભ એને ઉતાવળથી લેવો છે. વેપારી તો સારી રીતે સમજે છે, કોઈ વેપાર કોઈ ટ્રાન્ઝેક્શનમાં નફો હોય ત્યારે એ વાત એને જલ્દી પતાવવી એ જ એને માટે ઇષ્ટ ગણાય છે અને એવો જ એનો પ્રયત્ન અને વલણ રહે છે કે આ જલ્દી કરી નાખો માત ખતમ, એટલે જે એનો લાભ છે એ ઘરની અંદર આવી જાય. આ તો છે કે
નહીં,
દુકાને ઘરાક ચડ્યું અને એમ કે હવે કાલ આવીશ, આ જોઈ લીધો તમારો માલ નમૂનો, આ કાપડનો વેપાર કરતા તમે, ઠીક છે હવે જરાક હું કાલ આવીશ તો તમને ગમે નહીં. કેમ કે કાલ આવવામાં કદાચ બીજાની દુકાને બીજો માલ જોઈને લઈ લઈએ તો તમારો જ ગ્રાહક હોય તો એમ થાય કે પણ શંકા પડે કાલ કેમ કે છે. વેપારી તો એને એ વખતે વળગાડે છૂટકો, અડધી આ પડે ત્યાં કાતર મૂકી દે, શું કરે ખબર છે. કાપડી આવે ને એનું અડધું વલણ જોવે, હજુ ડચું હોય તે કાતર કાપ મૂકી દે, પેલી વાત તમને આપી દીધું, એટલે પછી ના પાડવી એને કઠણ પડે. કારણ કે કપાઈ ગયું હોય એને તો કઈ એને વેચાય નહીં ફરીને, ઉતાવળ શું કરવા રાખે ત્યાં. લાભ એને છે ત્યાં, એ વેપાર કરવામાં એને લાભ છે માટે ઉતાવળ રાખે છે. આ જીવના સ્વભાવનું તત્વ છે. જો તને આત્મલાભ સ્વરૂપ તારું સ્વતત્વ છે, એ આત્મલાભ સ્વરૂપ છે એમ જણાયું, એ આત્મલાભ એને એની વ્યાખ્યા શાસ્ત્રમાં સત્શાસ્ત્રમાં એવી આપી છે. સ્વરૂપ આત્મલાભ પારિણામી કહ, પારિણામિક ભાવ પોતે જ સ્વરૂપના આત્મલાભ સ્વરૂપ છે, પોતાના જ સ્વયંના લાભ સ્વરૂપ છે. અને એમ જો એ સ્વરૂપ જાણવામાં આવે એવી રીતે જ્ઞાનમાં ભાષ્યમાન થાય તો ઉતાવળથી સ્વરાથી સ્વરૂપમાં પરિણામની ગતિ થવા લાગે છે, એ સહજ છે. ઉછળે છે પરિણામ પોતાના સ્વરૂપને જોઈને, અનંત ગુણોના પરિણામ ઉછળે છે. શક્તિઓના વર્ણનમાં ગુરુદેવના જે પ્રવચનો આવતા, કોઈ જૂના પ્રવચનોની વાત છે, એવી ઉપમા લેતા કે તારો આત્મા અનંત ગુણોનો પર્વત છે અને તારા પરિણામના સમુદ્રને ઉછાળે પર્વત પ્રત્યે. પરિણામને સમુદ્રની ઉપમા આપી, જેમ કોઈ દરિયાકાંઠે પર્વત હોય તો એમ કહેવાય કે એ સમુદ્ર છે, પર્વતના પગ ધોવે છે. શું કહે છે, ત્યાં એના મોજા છે, એના તળેટી સુધી જાય તો એમ કહેવાય કે સમુદ્ર એના પગ ધોવે છે. પર્વતના યાત્રાનું સ્થાન હોય, પવિત્ર સ્થાન કહેવાતું હોય, તો ભાઈ એ પર્વતના સમુદ્ર છે એના ચરણનો પ્રક્ષાલ કરે છે નિરંતર. કહે છે કે તારા ગુણના પર્વતનું નિરંતર પ્રક્ષાલ કર, તારા પરિણામને ઉછાળ એ ગુણના પર્વત ઉપર. એવું પરિણામમાં ઉછાળો આવે છે, વેગ આવે છે. એ વેગને બતાવવા માટે ગતિ શબ્દ વાપર્યો છે. ઝડપ કર, સ્વરૂપમાં પરિણામ લઈ જવાની ઝડપ કર. કાલ કરીશ, પછી કરીશ એ વાત અહીંયા નથી એમ કહે છે. પછી પછી વાળાનું ક્યારેય પહેલાં થતું નથી, સદાય પછી રહે છે, ક્યારેય પહેલાં થતું નથી. એવું અહીંયા શીઘ્ર આત્મકાર્ય કરવાની પ્રેરણા છે અહીંયા આ બોલની અંદર. પ્રેરણાનો બોલ છે અને કરવા યોગ્ય વિભાવથી પરિણામને છોડીને શુદ્ધાત્મ સ્વભાવમાં નિર્મળ પવિત્ર દર્શનના ચારિત્ર અને પુરુષાર્થના પરિણામ લાગે, એ કર્તવ્ય છે, એ કરવા યોગ્ય છે. વિભાવ શબ્દમાં શુભાશુભ ભાવ બંને આવી જાય છે. શુભ અને અશુભ બંને વિભાવ છે અને આત્માના આશરે થતા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ એ સ્વાભાવિક પરિણામ છે, એ સ્વભાવ પરિણામ છે. સ્વભાવના આશરે, સ્વભાવ સદૃશ થયેલા, સ્વભાવના આકારે થયેલા, સ્વરૂપાકાર થયેલા એ પરિણામ છે. એનાથી જીવને સુખ શાંતિનો લાભ છે અને વિભાવથી અશાંતિનું નુકસાન છે. અનંતકાળથી જીવ શુભાશુભ પરિણામ કરે છે, પાછળ બોલ છે 363 કે એવો બોલ છે. કાળ અનાદિ છે, જીવ અનાદિ છે. કાળનો પ્રવાહ અનાદિથી વર્તમાન સુધી પ્રવાહી છે. 365 પાનું છે, 129 મારી પ્રતમાં. અને જીવ અનાદિ છે. જીવે બે ચીજ પ્રાપ્ત કરી નથી, બે પ્રાપ્ત કર્યું નથી. એક જીનવર સ્વામી અને બીજા સમ્યક્ત્વ, આમ સામે લીધું છે, સર્વજ્ઞ લીધા આ બાજુ, આ બાજુ પોતાનું સર્વજ્ઞ લીધું, સમ્યક લીધું, અંતરબાહ્ય, અંદરમાં પોતાનું સમ્યક્ત્વ લીધું, બહારમાં જીનવર સ્વામી લીધા. બે પ્રાપ્ત કર્યા નથી, જીનવર સ્વામી અને સમ્યક્ત્વ. જીનરાજ સ્વામી મયા ખરા, સંયોગમાં 12 પુણ્યયોગથી જીનરાજ સ્વામી મળ્યા પણ, મળ્યા પણ ઓળખ્યા નહીં, તેથી મળ્યા તે ન મળ્યા બરાબર છે. એને જીનેન્દ્રદેવનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ, દ્રવગુણ પર્યાયથી શુદ્ધાત્મ સ્વરૂપ કેવું પ્રગટ થયું એણે ઓળખ્યું નહીં, એમની પવિત્ર દશાને ઓળખીને તેથી એ મળ્યા ન મળ્યા. લોક સંજ્ઞાએ અને ઓઘ સંજ્ઞાએ એને જીનવરને પૂજા, જીનેન્દ્રદેવની પૂજા કરે છે, જૈન કુળમાં જન્મો છે, જીનવરની પૂજા કરે છે. પણ લોક સંજ્ઞાએ અને ઓઘ સંજ્ઞાએ ઓગે ઓગે માયના છે, અથવા લોકોમાં પોતાનું સ્થાન અને દેખાવ થાય એ ખાતર એને માયના છે. એટલે એને મળ્યા એ ન મળ્યા બરાબર છે. અનાદિકાળથી જીવ અંદરમાં જતો નથી, આ સ્વભાવની જે ગતિ કરવાની વાત છે એ બોલ છે કે અનાદિકાળથી જીવ અંતર્મુખ થઈને સ્વભાવને અનુસરતો નથી, સ્વભાવમાં જતો નથી અને શુદ્ધતા અને પવિત્રતા રૂપ નવીનતાને પ્રાપ્ત કરતો નથી, કોઈ નવી દશા નથી કરતો. શું કરે છે? અશુભમાંથી શુભમાં આવે છે અને વળી શુભમાંથી અશુભમાં જાય છે. કદી કોઈ જીવના પરિણામ એવા ન રહી શકે કે એકલા શુભ પરિણામ જ કર્યા કરે ને એને અશુભ પરિણામ થાય નહીં, એવું કદી ન બને. કેમ કે શુભ અને અશુભ બંનેમાં કશાય સામાન્ય છે અને કશાયનો એવો સ્વભાવ છે કે એ તીવ્ર અને મંદ થયા જ કરે, તાવ જેવો એનો સ્વભાવ છે. તાવ જ્યારે માપો ત્યારે દોરાવો આગો પાછો પણ આવે, એક સરખો આવે નહીં, ઓછો તો ઓછો ઉતી ગરમી થયા જ કરે. એમ કશાયનું તીવ્ર મંદપણું તીવ્ર મંદપણું ચારે ગતિમાં, નિગોદમાં મન નથી તો પણ ત્યાં કશાય તીવ્ર મંદ થાય છે. બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, કોઈ પણ ગતિમાં એને કશાયનું તીવ્રપણું તે પાપ છે અને કશાયનું મંદપણું તે પુણ્ય અથવા શુભ ભાવ છે. એમ શુભ અને અશુભ, શુભ અને અશુભ થયા જ કરે છે. એકને એક વિષયનું એટલે શુભાશુભ ભાવનું પિષ્ટ પેષણ કર્યા જ કરે છે, થાકતો નથી. ઘડીકમાં શુભ, ઘડીકમાં અશુભ, ઘડીકમાં શુભ, ઘડીકમાં અશુભ. શરીર, કુટુંબ અને બીજા અન્ય સંયોગોને આશ્રિત પરિણામ થાય એ બધા અશુભ પરિણામ છે. અને કશાયની મંદતામાં આવીને પુણ્યરાગના પરિણામ થાય, પ્રશસ્ત રાગના પરિણામ થાય, દેવગુરુ શાસ્ત્રના પરિણામ થાય, મનુષ્ય પ્રત્યે દયા કરુણાના પરિણામ થાય, એ બધા શુભ ભાવ છે. બસ શુભ અશુભમાંથી શુભમાં ને વળી પાછો શુભ શુભમાંથી અશુભમાં જાય છે. ઘડીક શુભમાં પરિણમે છે, ઘડીક અશુભમાં પરિણમે છે. એવો અભિપ્રાય રાખે કે મારે અશુભ કરવું નથી તો પણ થયા વિના રહેતું નથી, આ એના કંટ્રોલ બારની વાત છે. પરિણામમાં આ કંટ્રોલ બારની વાત છે કે સંસારી જીવને શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામ થયા વિના રહેતા નથી. એ બંને પ્રકારના પરિણામમાં એને અનુસરીને જે શુભાશુભ બંધ પડે છે એના ફળમાં વળી પાછા શુભાશુભ પરિણામ થાય છે. આમ નામ શુભ અને અશુભનું ચક્કર અને સંસાર અનાદિથી ચાલે છે. હવે એમ કે છે કે અશુભ છે એ તો ચોખ્ખો અધર્મ છે, એક વિવાદાસ્પદ વિષય છે શુભ પરિણામ વિશેનો. અશુભને તો અન્ય મતિઓ પણ ધર્મ કહેતા નથી, કોઈ કહેતા હોય તો એની ચર્ચાનો કંઈ અહીંયા સ્થાન નથી. કેમ કે અશુભ છે એ તો ચોખ્ખે ચોખ્ખું પાપ છે. હવે અહીંયા કહે છે કે જો શુભ ભાવથી મુક્તિ થતી હોત, જે શુભને ધર્મ કહેવામાં આવે છે શુભ પરિણામને, એનાથી જો જીવ મુક્ત થતો હોત, એના સંસારનો અભાવ થતો હોત, પરિભ્રમણ અને જન્મ મરણનો નાશ થતો હોત તો ક્યારની થઈ ગઈ હોત એની મુક્તિ? બરાબર. કેમ કે ઉત્કૃષ્ટ શુભ ભાવરૂપ જે જિનદીક્ષાના પરિણામ, એ દીક્ષા અંગીકાર અનંતવાર કરીને અનંતવાર સાધુ થયો છે પોતે, બીજાની કથાની વાત નથી, પોતાની કથાની વાત છે. આ જીવે મંદમાં મંદ કશાયના પરિણામ કરીને છ ઢાળામાં તો આવે છે. સંપ્રદાયમાં એ તો રોજનો પાઠનો વિષય છે. મુનિવ્રત ધારવ અનંત બેર ગ્રેવક ઉજાયો, નવમી ગ્રેવક જમાના પરિણામ એક બે વાર નથી કર્યા, લાખ કરોડ વાર નથી કર્યા, અનંત વાર કર્યા છે. જો મુક્તિ એનાથી થતી હોત તો ક્યારની થઈ ગઈ હોત? આ બહુ માર્મિક વાત છે કે તું એટલો વિચાર કરે કે એનાથી મુક્તિ થતી હોત તારે કેદી નહીં થઈ ગઈ હોત. હવે પૂર્વે અનંતવાર કરી ચૂકેલા એવા શુભ ભાવનો તો વિશ્વાસ છોડી દે, એનાથી મને લાભ થશે એવો તો વિશ્વાસ છોડી દે, એ લાભનું કારણ નથી. એવો વિશ્વાસ છોડીને જીવ અપૂર્વ નવીન ભાવને કરે. અહીંયા વચ્ચે જીનવર સ્વામીને નાખ્યા છે કે જીનવર સ્વામીએ ઉપદેશેલી શુદ્ધ સમ્યક પરિણતિને કરે તો તે અવશ્ય શાશ્વત સુખને પામે. બસ એ જ્યાં શુભ નવીન પરિણામને કરે છે, શુદ્ધ ભાવને કરે છે, ત્યારે એને જીનવર સ્વામી મળ્યા એ વાત લાગુ પડે છે. દેવગુરુને શાસ્ત્ર મળ્યા એ વાત લાગુ પડે છે, અને નહીતર મળ્યા એ લાગુ પડતું નથી. અનંતવાર મળ્યા છે, નહીં મળવા બરાબર, એ તો શુદ્ધતાના નિમિત્ત છે, ધર્મના નિમિત્ત છે. એટલે ધર્માયતન કયા છે ને, એ ધર્મના નિમિત્ત ગણીને આરોપ કર્યો છે કે એ ધર્મના આયતન છે. તો ધર્મો પ્રગટ કરે તો નિમિત્તપણું કે ન પ્રગટ કરે તો નિમિત્તપણું, કે પ્રગટ કરે તો નિમિત્તપણું છે, ન પ્રગટ કરે તો એનું નિમિત્તપણું લાગુ પડતું
નથી.
તો અવશ્ય શાશ્વત સુખને પામે, આત્માના સુખને પામે. આ ભૂલની અંદર એ વાત છે કે અનંતવાર શુભાશુભ ભાવો થયા કરે છે અને થાય જ છે. નિગોદમાંથી નીકળીને સીધો સંઘની પંચેન્દ્રિય મનુષ્ય થાય એવો નિગોદમાં શુભ ભાવ થાય. પણ જો મનુષ્ય થયા પછી પોતાના પરિણામને પોતાના મૂળ સ્વરૂપને વિશે ન લગાડે, એનો આશ્રય ન કરે, તો એ મનુષ્ય પણ અનંતવાર એવી રીતે મળી ચૂક્યું છે, નિરર્થક ગયું છે, એનું સાર્થક પણ થયું નથી. સમજણપૂર્વક નથી થતા. જીવને સમજણપૂર્વક પરિણામ થાય છે એના કરતા વગર સમજણે પરિણામ ઘણા થાય છે. જો પોતાના પરિણામનું અવલોકન કરે, બરાબર તપાસ રાખે, તો એને ખબર પડશે કે બુદ્ધિપૂર્વક કરતા અબુદ્ધિના પૂર્વકના પરિણામનો હિસાબ વધારે લાગે છે, સરવાળો વધારે લાગે છે. આ નિયમ છે. અને ત્યાં તો મન છે જ નહીં, એટલે સમજવાનો પ્રશ્ન નથી. ચાર ઇન્દ્રિયથી માંડીને અથવા અસંગની પંચેન્દ્રિયથી માંડીને મનના પર મન નથી, એટલે મનના નિમિત્તે જે સમજણ થાય એવું તો છે જ નહીં. તો એને શુભાશુભ ભાવ થાય છે. જો એમ ન થાય તો ત્યાંથી કોઈ નીકળી શકે જ નહીં. નિગોદમાં તો પૂર્વકર્મનો ઉદય નિગોદને લાયક કર્મનો ઉદય છે, અને બીજી કાંઈ સમજણ નથી, એટલે જેવો કર્મનો ઉદય છે એવો જ એનો કર્મના ઉદયના આશરે પરિણામ છે. અકામ નિર્જરા છે, અકામ નિર્જરા. આ શુભ ભાવ થાય, નિર્જરા કરતા શું છે, શુભનો બંધ પડે છે ત્યાં. નિર્જરે તો શું છે કે બધી અકામ નિર્જરા તો અનંત અનંતા જીવોને બધાને ચાલુ છે, કેમ કે એ તો વિપાક આવ્યો નિર્જરી જાય છે. પણ નવો બંધ જે પડે છે એ પોતાના નવા શુભાશુભ ભાવને અનુસરીને પડે છે. તો નિગોદમાં તો અનંતકાળ પર્યંત લગભગ નિગોદને લાયક જ નવા પરિણામ થાય. નિગોદનું આયુષ્ય બંધાય એનો ઉદય આવે, વળી એનું આયુષ્ય બંધાય એનો ઉદય આવે, પછી ત્યાંથી બહાર નીકળવાનું લગભગ અનંતકાળ સુધી બનતું નથી. તો પણ કોઈ જીવને 6 મહિનામાં નિયમથી 608 જીવને 6 મહિનાને 8 સમયમાં નિત્ય નિગોદમાંથી જીવો બહાર નીકળે છે અને ત્રસ્ત પર્યાયને પ્રાપ્ત કરે છે. હા, એટલે અહીંયા જે બાકીના ત્રસ્ત પર્યાયની સંખ્યા છે એટલી નીકળી રહી છે, વધઘટ વગરની. ત્રસ્ત પર્યાયની જે સંખ્યા છે બહુ અલ્પસંખ્યા છે. અનંત જીવોમાં 608 શું કહેવાય, કાંઈ ન કહેવાય. અનંતાદ્રિય છે, ઉદ્ઘટ થાય તો એનું પરિમાણ છે, અનંત નું જ રહે છે. એમાં સમુદ્ર માંથી એક પાણીનું બિંદુ છૂટું પડે તો સમુદ્ર ઘટ્યો કે ન ઘટ્યો? એક ચમચી પાણી લઈ લીધું સમુદ્રમાંથી, સમુદ્રમાંથી પાણી ઓછું થયું કે ન થયું કાંઈ દેખાયું નથી એમાં. નિગોજનો, નિગોજના જીવનો સમુદ્ર છે ત્યાં. આ વિશ્વની અંદર નિગોજના જીવનો દરિયો છે, એટલા જીવો છે એની અંદર, પાર વિનાના જીવો છે. એમાંથી બહુ અલ્પ જીવો નીકળે છે સંખ્યામાં, અને બહુ અલ્પ જીવો મોક્ષ માર્ગમાં ચડે છે. એમ જાણીને એમાં પોતાનો નંબર લગાડવાની વાત છે. આવી સંખ્યાનું, સંખ્યાનું આ પ્રકારની જે અનાદિ નિધન સ્થિતિ છે, એની સમજણ અથવા એનું જ્ઞાન કરવાની પાછળ પોતાનો નંબર એમાં લગાડવાની વાત છે. કે ભલે અલ્પ સંખ્યા હોય, આપણે છૂટી જવું છે ને આપણે નીકળી જવું છે. જગત જગતનું જાણે આપણે છૂટી જવું છે, જગત થી જુદું પડી જવું છે, જગત થી છૂટું પડી જવું છે. મોક્ષ પામનાર એને જગત ને હારે લઈને કોઈ મોક્ષ પામી શકતું નથી. લોક સંજ્ઞા એ લોકાગ્રહ જવાતું નથી. કેટલા? હા, પણ એ ક્રમ થી જાય છે, એક સાથે બધા જાય છે એવું નથી બનતું. કેવળ જ્ઞાન પામે, કેવળ જ્ઞાન એક સાથે અનેક જીવો પામે, પણ નિર્વાણને પ્રાપ્ત થાય એ ક્રમશઃ 6 મહિનાને 608 ની સંખ્યા એનું ઉલ્લંઘન. આ મોક્ષ, દ્રવ્ય મોક્ષ, ભાવ મોક્ષ બંને રીતે એનો વિચાર કરો. કારણ કે કેવળ જ્ઞાનની મર્યાદામાં તો જે વસ્તુનું સ્વરૂપ છે એનું ઉલ્લંઘન થવાનો પ્રશ્ન રહેતો નથી. ચોથા આરાનો, હા, ઘણો લાંબો થયો ને, તો 1 કરોડ સાગરનો કાળ છે. આ દિવસે આટલા કરોડ ગયા એમ નથી, એમ એવું ન બને, એવું ન બને. પછી તો એવું છે કે જ્યાં શાસ્ત્રો અથવા પુસ્તકો પાછળથી લખાણા હોય તો જેને જેમ કલ્પના આવી એમ લખી નાખે, પણ કેવળ જ્ઞાનની બહાર વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુના સ્વરૂપથી કેવળ જ્ઞાનમાં બીજું જણાતું નથી. કોઈ કોઈને આધીન નથી કેવળ જ્ઞાન ને, બીજા પદાર્થો આધીન નથી ને બીજા પદાર્થોને આધીન કેવળ જ્ઞાન નથી, પણ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જાણીને પ્રસિદ્ધ થયેલું છે. હા, બધા આખો મનુષ્ય લોક આવી જાય. અઢી દ્વીપમાં જે મનુષ્ય લોક છે એ બધો આવી જાય. 1 લાખ યોજનની ત્રસ નાડી છે બસ, એની અંદર રહેલા બધા મનુષ્ય આવી જાય છે. ઉપર 1 લાખ યોજનની સિદ્ધ શિલા છે બસ, સિદ્ધે સિદ્ધિ સમશ્રેણીએ નિર્વાણ પ્રાપ્ત જીવ ગતિ કરે છે. કોઈ આડાઅવળા જાતા નથી. જ્યાં દેહ છેલ્લો ચરમ શરીર છોડે